ભગવાન શિવનો સ્વભાવ કેવો છે એ હિમાલયને સમજાવી રહ્યા છે. કારણ કે હિમાલય પોતાની દીકરી આપવાની છે એટલે હંમેશા નક્કી કરતા પહેલા બધી જ જાણકારી, બધો જ બાયોડેટા લઈ લેવો જ પડે કે મા બાપ તો કે નથી, ઘર તો કે નથી, અરે રહે છે ક્યાં તો સ્મશાનમાં. કોઈ મા બાપ દીકરી આપવા જાય કરો, પણ નારદજી હિમાલયને સમજાવે છે કે જો કે છે ભલે ભગવાન શિવના ગમે તેવા ગુણ અવગુણ દોષને દોષને ગુણ ગુણને દોષ ગણતા હોઈએ તો પણ શંભુ સહજ સમરથ ભગવાન ઐશ્વર્યવાન છે. ભગવાન ભગ એટલે ઐશ્વર્ય, સહજ ઐશ્વર્ય એમનું એમની પાસે જ છે. એમનું ઐશ્વર્ય કયું? રૂંડ મુંડ ભસ્મ સર્પ સ્મશાન, આ એમનો વૈભવ. જેમ જે મારા તે માટે કઈ સમાધિ સટક પ્રદવઈ ભવાભ્યામ સમદમ તિતિક્ષા ઉપરતી, એ જેની સંપત્તિ છે એમ શિવ. શિવ તો સમર્થ સાક્ષાત ભગવાન છે, પણ એમની સંપત્તિ એમનો વૈભવ એમનું ઐશ્વર્ય જે છે તે આ છે, પણ એ સહજ છે, કોઈ બનાવટી નથી. બનાવટ ક્યારે કહેવાય? ઘરમાં આપણી સ્થિતિ ના હોય, અવસર લઈને બેઠા હોય, લોકોને દેખાડો કરવા માટે, પ્રદર્શન કરવા માટે મોટો ધુમાડો કરીએ, ટેવ પડી છે લોકોને દેખા દેખી ની, એ સહજ ના કહેવાય. રોજનું આપણા ઘરની અંદર જે દાલ રોટી શાક ખવાતું હોય એ સહજ કહેવાય. શંભુ સહજ સમર્થ છે, પોતાના સામર્થ્ય પ્રમાણે ભગવાન શિવ સાહજિક છે, કોઈ દેખાડો નથી, કોઈ પ્રદર્શન કે કોઈ નાટક નથી. નારદજી એક પિતા તરીકે હિમાલયને સમજાવી રહ્યા છે કે જો ભગવાન શિવનો આ વૈભવ છે, એ વિવાહ સબ વિધિ કલ્યાણ, આ જે વૈભવ છે ને એ ભગવાન સંપન્ન છે, અને એની સાથેનો વિવાહ કરવામાં જ એનું કલ્યાણ છે. બધી પ્રકારે, અને બહુ સીધી વાત છે, કદાચ નારદજી એમ પણ કહી શકે કે ભલે ગમે તેવા નગન અમંગલ બેસ છે, પણ એને ત્યાં તારી દીકરી આવી છે તો કોઈ દિવસ ભૂખી નહીં મારી, છે કશું નહીં, કશું નથી. છતાંય નારદજી સ્પષ્ટ કહે છે કે ભગવાન શિવને ત્યાં તારી દીકરી ભૂખે નહીં દુખી નહીં થાય. એ વિવાહ સબ વિધિ કલ્યાણ, બધા જ પ્રકારે તારી દીકરીનું અને મા બાપ તરીકે તમારા બંનેનું કલ્યાણ છે, આ ભવિષ્ય બાકી આપ્યું છે. અત્યારે નારદજી બપોરના જ્યોતિષ તરીકે આવ્યા છે, ઘરમાં કોઈ ના હોય પછી બરોબર પ્રશંસા કરે એટલે કઈક ઘરમાંથી કાઢીને આપી દે, બહુ સારી વાત કરી. નારદજી જ્યોતિષ કહેતા કે દુરારાધ્ય પે અહઈ મહેશ, આ મહેશ કેવા છે? જેવા તેવા નથી, કોઈ જેવી તેવી સ્ત્રી પરણી લે એવું નથી. દુરારાધ્ય જેને આરાધવા મેળવવા માટે આરાધવા બહુ કઠિન છે, અને તારી દીકરીને તો સહજ મળવાના છે. બીજા કેટલાય કષ્ટ કરે ત્યારે મળે તો મળે. કેદારનાથ જાવ જો, 2000 હોલમાં કેવું થયું હતું, 15માં 1,00,000 માણા તણી ગયા હતા, નાના મોટા બધાથી. તો એ જે આવો વૈભવ છે અને ત્યાં જવામાં કેટલું કષ્ટ પડે છે, એમને દર્શન નથી થતા. 16 કિલોમીટર ચાલો ને સીધો તાર ખબર પડે થાકી જાય. દુરારાધ્ય ત્યાં સુધી પહોંચવું બહુ કઠણ, થાક લાગે. પણ એમને પ્રાપ્ત કરવા માટે આટલું કષ્ટ મારું એમને ન મળે. દુરારાધ્ય પે અહઈ મહેશ. ભગવાન મેળવવા બહુ કઠણ છે, પણ કે છે એ તો આશુતોષ છે. આશુતોષ એટલે ચપટીમાં પ્રસન્ન થઈ જનારા. તમે ચપટી આલો ને તો રાજી. આ ચપટી નહીં, ચપટી વગાડવા નહીં, એને સહેજ આપો તો આશીર્વાદ આપી દે. ભસ્માસુરને શું કર્યું? માગ્યું તે આપી દીધું, કહું તમારી ઉપર તમારા વરદાનનો પ્રયોગ કરી લો. પહેલો સાચો છે ખોટો છે, આવા ભોળાનાથ છે. પછી ભોળાનાથને છોડાવવા માટે વિષ્ણુને આવવું પડે, અને વિષ્ણુ કંઈક ને કંઈક આડું અવરું કરીને પેલાને ઠેકાણે પાડી દે. એટલે આશુતોષ કહી દીધા. ભગવાન શિવને જલ્દી પ્રસન્ન થનાર, જેમ નાનું બાળક હોય ખૂબ રડે ને તોફાને ચડે ને જીદે ચડે ને પણ એને રાજી કરી લો તો આમ સેજમાં રાજી કરી લેવાય બાળક. તો ભગવાન શિવ પણ આવા ભોળાનાથ જલ્દી રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય છે. આશુતોષ પુનિકીએ કલેશુ. પછી શા માટે ક્લેશ કરવો? ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જશે એટલે એ તો ફક્કડ છે જ, કોઈ ક્લેશ કરવાની જરૂર નથી. આધિપત્ય તારી દીકરીનું જ ઘરમાં હશે. એમને મેં જુઓ છો ને ઘરમાં આધિપત્ય પુરુષનું ના હોય. ઘરમાં ઘરવાળાનું આધિપત્ય, અને ઘરવાળાની જોડે બહાર નીકળે એટલે ઘરવાળાનું આધિપત્ય. સ્વાભાવિક છે, એકબીજાનું ક્ષેત્ર છે. ઘર એ સ્ત્રીનું ક્ષેત્ર છે અને બહાર એ પુરુષનું ક્ષેત્ર છે. એટલે જે જેનું જ્યાં ક્ષેત્ર હોય ત્યાં એનું આધિપત્ય થાય. આશુતોષ પુનિ કિયે કલેશુ. તો આવા સહજ સ્વભાવ વાળા છે, પછી શા માટે ક્લેશ કરું છું? શાની ચિંતા ફિકર? કારણ કે અન્નપૂર્ણા કોણ થવાનું છે? પાર્વતી અન્નપૂર્ણા થવાની છે. ગૃહલક્ષ્મી કોણ થશે? ઘરવાળા હોય તે જ. એટલે જરાય ક્લેશ કરશો નહીં, ચિંતા કરશો નહીં. દીકરી જ્યાં જશે ત્યાં ખૂબ સુખી રહેવાની છે. અને જે છે ભોળાનાથ ખૂબ સંપન્ન છે, સહજ ભગવાન.